એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એમ કે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે ખરેખર ઇતિહાસને જોવાની આપણી દૃષ્ટિને પડકારે છે, કદાચ બદલી પણ નાખે. પુસ્તક છે થિયોડોર ઝેલ્ડિનનું માનવતાનો આત્મીય ઇતિહાસ, એન ઇન્ટિમેટ હિસ્ટ્રી ઓફ હ્યુમેનિટી.
હા, અને આજકાલ યુનો જ્યાં બધું કેટલી ઝડપથી બદલાય છે, આપણા સંબંધો, આપણી વાતચીતની રીતો, ક્યારેક એકલતા લાગે ત્યાં આ પુસ્તક ખરેખર મતલબ બહુ જ રેલેવન્ટ લાગે છે. તે આપણને યાદ અપાવે છે કે જે મોટા ફેરફારો થાય છે ને, રાજકીય, આર્થિક, એની સાથે સાથે આપણી અંદરની દુનિયાનો પણ એક ઇતિહાસ છે,
આપણી લાગણીઓનો,
હા,
આપણા સંબંધોનો.
બરાબર.
અને એ સમજવું જરૂરી છે. કદાચ એ સમજ આપણને આજની જે ગૂંચવણો છે એ ઉકેલવામાં મદદ કરે.
ચોક્કસ.
તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર. પહેલા લેખક વિશે જાણીએ. થિયોડોર ઝેલ્ડિન 1963માં જન્મ, 2023માં અવસાન. એ માત્ર ઇતિહાસકાર નહોતા.
ના ના, બહુમુખી પ્રતિભા હતા. બ્રિટિશ ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, ફિલોસોફર પણ.
અને ઓક્સફર્ડની સેન્ટ એન્ટોની કોલેજના ફેલો. એમનું પહેલું કામ પેલું ફ્રાન્સ 1848-1945 વાળું, એ તો બહુ વખણાયું હતું. પણ પછી એમણે આમ ઇતિહાસ લખવાનો રસ્તો જ બદલી નાખ્યો.
સાચી વાત. ઝેલ્ડિનને એમાં રસ પડ્યો જેમાં મોટાભાગના ઇતિહાસકારો ધ્યાન નહોતા આપતા. રાજા મહારાજા, યુદ્ધો, એ બધી વાતોને બદલે એમણે પૂછ્યું, ભાઈ સામાન્ય માણસના જીવનમાં શું ચાલે છે, અંદરખાને,
ખાનગી જીવનમાં,
એમની લાગણીઓ,
હા,
એમની આશાઓ શું હતી, ડર શેનો હતો, પ્રેમ કેવી રીતે કરતા હતા, મિત્રતા કેવી રીતે નિભાવતા હતા, આ બધું સમય સાથે કેવી રીતે બદલાયું, અને આ સમજવા માટે એમણે શું કર્યું. એમણે ઇતિહાસ, માનવશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ફિલોસોફી બધું ભેગું કર્યું.
એટલે આમ ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ એમણે.
બરાબર. જૂના રેકોર્ડ્સ તો જોયા જ, પણ સાથે સાથે જે આજે જીવે છે એવા લોકો સાથે પણ વાત કરી, એમના અનુભવોને પણ ઇતિહાસના અભ્યાસમાં સાંકળ્યા. એટલે એમનો અભિગમ ખરેખર યુનિક હતો. ભૂતકાળ અને વર્તમાન વચ્ચામ એક પુલ બનાવવાનો પ્રયાસ.
એટલે ઇતિહાસ ખાલી પાછળ જોવાની વાત નથી, પણ વર્તમાનને સમજવાની અને ભવિષ્ય માટે વિચારવાની ચાવી છે. તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? ઝેલ્ડિન કહેવા શું માંગે છે આ પુસ્તક દ્વારા?
ઝેલ્ડિનનો જે મૂળ તર્ક છે ને, એ છે કે માનવતાનો જે અસલી ઇતિહાસ છે એ મોટા રાજકીય બનાવો કે યુદ્ધોમાં નથી.
તો ક્યાં છે?
એ છે આપણા બધાના ખાનગી જીવનમાં. આપણી જે લાગણીઓ છે ને, એ કેવી રીતે વિકસી, એમાં છે. પ્રેમ, ડર, એકલતા, કંઈક કરવાની ઈચ્છા, બીજા સાથે જોડાવાની તડપ, આ બધું સ્થિર નથી હોતું.
એટલે સમય અને સંસ્કૃતિ પ્રમાણે બદલાય.
ચોક્કસ. જુદા જુદા સમયે જુદી જુદી સંસ્કૃતિઓમાં લોકોએ આ લાગણીઓ અલગ રીતે અનુભવી છે, અલગ રીતે વ્યક્ત કરી છે. આ જે બદલાવ છે ને, એને સમજવો એ જ સાચો ઇતિહાસ છે ઝેલ્ડિનના મતે.
પણ આ સમજવાથી આપણને શું મળે? શા માટે જાણવું જોઈએ આ બધું?
કારણ કે ઝેલ્ડિન માને છે કે ઇતિહાસ છે ને, એ કોઈ બંધન નથી, એ ભાગ્ય નથી કે આમ જ થશે, પણ એ તો શક્યતાઓનો ખજાનો છે.
શક્યતાઓનો ખજાનો, રસપ્રદ.
હા, ભૂતકાળમાં લોકોએ જીવન જીવવાના, સંબંધો બાંધવાના, મુશ્કેલીઓ ઉકેલવાના કેટલાય પ્રયોગો કર્યા છે, જેમાંથી ઘણા આપણે ભૂલી ગયા છીએ. એ પ્રયોગો આપણને આજે પણ પ્રેરણા આપી શકે છે. પુસ્તકનો મુખ્ય સવાલ જાણે એમ પૂછે છે, આપણે અત્યારે જે રીતે જીવીએ છીએ, વિચારીએ છીએ, સંબંધો રાખીએ છીએ, એની મર્યાદાઓમાંથી બહાર કેવી રીતે નીકળીએ, જીવન જીવવાની વધુ સારી, વધુ સંતોષકારક રીતો કેવી રીતે શોધી શકીએ, અને આ માટે ભૂતકાળના અનુભવો એ આપણી લેબોરેટરી બની શકે છે.
વાહ, આ ખરેખર યુ નો બહુ જબરદસ્ત વિચાર છે. એટલે કે આપણે આજે જે રીતે જીવીએ છીએ એ જ એકમાત્ર સાચો રસ્તો નથી. ઝેલ્ડિન આને પેલી વર્તમાનની તાનાશાહી કહે છે નહીં, એમાંથી બહાર નીકળવાની વાત.
બરાબર. આપણે માની લઈએ છીએ કે અત્યારે જે છે એ જ હંમેશા હતું અને રહેશે, પણ એવું નથી. અને બીજી વાત કે બીજાના વ્યક્તિગત ઇતિહાસને સમજવાનો પ્રયાસ કરીએ સહાનુભૂતિથી, તો ગેરસમજ ઓછી થાય, સંબંધો સુધરે.
એટલે સહાનુભૂતિ અને કલ્પના શક્તિ, આ બે મુખ્ય સાધનો થયા.
હા, ઝેલ્ડિન માટે આ બહુ મહત્વના છે. ચાલો હવે પુસ્તકના અમુક વિષયોમાં થોડા ઊંડા ઉતરીએ, જોઈએ કે ઝેલ્ડિન આ વિચારોને કેવી રીતે ખોલે છે.
ચોક્કસ. ક્યાંથી શરૂ કરીએ? સંવાદ વિશે વાત કરીએ. ઝેલ્ડિન કહે છે કે સાચો સંવાદ એ માનવતાની મોટી સિદ્ધિ છે, પણ એટલી જ મુશ્કેલ પણ છે.
હા, અને આજે આપણે આટલા કનેક્ટેડ છીએ, વોટ્સએપ, ફેસબુક, પણ સાચો સંવાદ કેટલો થાય છે એ મોટો સવાલ છે.
તો ઝેલ્ડિન માટે સાચો સંવાદ એટલે શું? ખાલી વાતો કરવી?
ના ના, એમના મતે એ ખાલી માહિતીની આપલે નથી કે દલીલો કરવી પણ નથી. એ તો મનનું મિલન છે, જ્યાં બંને બાજુ બીજાને સમજવાની સાચી જિજ્ઞાસા હોય, સેન્સિટિવિટી હોય, અને એવો સંવાદ કંઈક બદલાવ લાવે.
હા, એ ટ્રાન્સફોર્મેટિવ હોય છે. તમે જેવા સંવાદમાં જાઓ એના કરતાં થોડા જુદા થઈને બહાર આવો, કંઈક નવું શીખીને, સમજીને. ઝેલ્ડિન આખી એની હિસ્ટ્રી પણ જુએ છે, જૂના ગ્રીસના વક્તાઓથી લઈને પેલી 18મી સદીની પેરિસની સલૂન્સ હતી ને.
હા, જ્યાં બધા ભેગા મળીને ચર્ચા કરતા. બરાબર.
જ્યાં એ સમયના વિચારકો, કલાકારો ભેગા મળતા, મુક્તપણે વિચારોની આપલે થતી, નવી સમજણ બનતી.
પણ આજે સોશિયલ મીડિયાના જમાનામાં શબ્દો બહુ છે, પણ સંવાદ, ઝેલ્ડિન ચેતવે છે આ વિશે?
ચોક્કસ ચેતવે છે. એ આજના કમ્યુનિકેશનની જે છીછરાપણું છે ને, એના પર ચિંતા કરે છે. આપણે સતત બોલતા હોઈએ છીએ, પોસ્ટ કરતા હોઈએ છીએ, પણ શું આપણે ખરેખર બીજાને સાંભળીએ છીએ, સમજવાનો પ્રયાસ કરીએ છીએ?
એ મોટો પ્રશ્ન છે.
એટલે ઝેલ્ડિન કહે છે કે જો આપણે સાચી આત્મીયતા, સાચી સમજણ કેળવવી હોય ને, તો સંવાદની કળા ફરીથી શીખવી પડશે, એનો અભ્યાસ કરવો પડશે.
સંવાદની જેમ જ પ્રેમ અને સંબંધો, એ પણ ઝેલ્ડિન માટે બહુ મહત્વના વિષયો છે. આપણે તો માની લઈએ કે પ્રેમ એટલે પ્રેમ, એક જ વસ્તુ, સનાતન. શું ઝેલ્ડિન એવું માને છે?
ના, બિલકુલ નહીં. ઝેલ્ડિન માટે પ્રેમ કોઈ એક ફિક્સ વસ્તુ નથી. એ કહે છે કે ઇતિહાસ અને સંસ્કૃતિએ એના જુદા જુદા સ્વરૂપો ઘડ્યા છે. એ તો આમ આવિષ્કારોની એક સિરીઝ છે.
એટલે કેવા સ્વરૂપો? ઇતિહાસમાં જોઈએ તો ખબર પડે, પ્રેમ હંમેશા રોમેન્ટિક ન હતો. ક્યારેક એ વ્યવહારુ જોડાણ હતું, કુટુંબ માટે, સમાજ માટે. ક્યારેક એ આધ્યાત્મિક અનુભૂતિ હતી, ક્યારેક દરબારમાં થતી રમત જેવો હતો. આ જે રોમેન્ટિક પ્રેમ છે ને, જેને આપણે આજે આદર્શ માનીએ છીએ, એ તો પ્રમાણમાં નવો છે.
એટલે પ્રેમ કરવાની રીતો પણ સતત બદલાતી આવી છે, અને કદાચ આજે પણ બદલાઈ રહી છે. નવા સ્વરૂપો શોધી રહ્યા છે.
એકદમ બરાબર. ઝેલ્ડિન એ જ કહે છે કે આપણે હજી પણ એવા પ્રેમ અને સંબંધોના સ્વરૂપો શોધી રહ્યા છીએ જે આજની જરૂરિયાતો પૂરી કરી શકે, જેમ કે સમાનતા, વ્યક્તિગત સ્વતંત્રતા, એકબીજાનો વિકાસ. આ બધું પ્રેમમાં કેવી રીતે સમાવી શકાય? અને એ પણ નોંધે છે કે કેવી રીતે પ્રેમ અને લગ્ન ધીમે ધીમે અલગ થયા, એના સામાજિક પરિણામો શું આવ્યા. પરંપરાગત કુટુંબના બંધારણો બદલાઈ રહ્યા છે, અને લોકો હવે પસંદ કરેલા પરિવારો બનાવી રહ્યા છે.
એટલે મિત્રો અને સમુદાયોમાં વધુ ઊંડાણ શોધી રહ્યા છે.
હા, જ્યાં એમને લાગણીનો આધાર મળે, સમજણ મળે.
સંબંધોની વાત કરી તો કામની વાત પણ કરવી જોઈએ. જીવનનો મોટો હિસ્સો તો કામમાં જાય છે. શું કામનો અર્થ પણ બદલાયો છે સમય સાથે? ઝેલ્ડિન શું કહે છે?
હા, બિલકુલ. કામના અર્થની પણ એક આખી ઉત્ક્રાંતિ છે. ઝેલ્ડિન યાદ કરાવે છે કે આ જોબ સેટિસ્ફેક્શન, નોકરીમાં સંતોષ, એ વિચાર બહુ નવો છે હિસ્ટોરિકલી.
ઓહ, તો પહેલા શું હતું?
મોટાભાગના ઇતિહાસમાં મોટાભાગના લોકો માટે કામ એટલે શું? ખાલી પરિશ્રમ, જીવવા માટે કરવું પડે, જરૂરિયાત. પણ સાથે સાથે એ ખાલી પૈસા કમાવવાનું સાધન નહોતું. જેમ કે મધ્યયુગનો કોઈ કારીગર હોય,
હા,
તો એના માટે એનું કામ એની ઓળખ હતી, એનું ગૌરવ હતું, એના સમુદાય સાથે એનું જોડાણ હતું. કામમાંથી એને અર્થ મળતો હતો, સંતોષ મળતો હતો.
અને આજે અત્યારના કોર્પોરેટ કલ્ચરમાં શું એ અર્થ ક્યાંક ખોવાઈ ગયો છે?
ઝેલ્ડિન આજના કામની અમુક મુશ્કેલીઓ તરફ ઇશારો કરે છે. જેમ કે ઘણીવાર કામ અર્થહીન લાગે, આપણા પોતાના મૂલ્યો અને કંપનીના ધ્યેયો વચ્ચે અંતર લાગે,
સર્જનાત્મકતાનો અભાવ પણ હોય ક્યારેક.
બરાબર. એટલે ઘણા લોકો આજે એવા કામની શોધમાં છે જે ખાલી પગાર જ ના આપે, પણ કંઈક આત્મસંતોષ આપે, જીવનનો કોઈ હેતુ દેખાય એમાં. આ શોધ પણ ઝેલ્ડિનના મતે માનવતાના આ આત્મીય ઇતિહાસનો જ એક ભાગ છે.
આ બધી વાતોમાં એમ કે આશા અને નિરાશા એ સતત ચાલતું રહેતું લાગે છે, સંબંધોમાં, કામમાં, જીવનમાં. ઝેલ્ડિન આ મૂળભૂત લાગણીઓ, આશા, ભય, હિંમત, એના વિશે શું કહે છે? શું આપણે ઇતિહાસમાં આગળ વધી રહ્યા છીએ કે પછી એ જ જૂના ડર અને આશાઓ સાથે ગોળગોળ ફરીએ છે?
ઝેલ્ડેન ઇતિહાસને આમ સીધી લીટીમાં પ્રોગ્રેસ થતો હોય એમ નથી જોતા. એ કહે છે કે આપણી જે બેઝિક ચિંતાઓ છે ને, જેમ કે એકલતા, મૃત્યુનો ડર, નિષ્ફળ જવાનો ડર,
અને આશાઓ પણ, પ્રેમ મળે, માન મળે, કોઈ સમજે,
હા, એ બધું સદીઓથી લગભગ સરખું જ રહ્યું છે. ઇતિહાસમાં નિરાશાના અને પાછા ઊભા થવાના, પડતી અને ચડતીના સાયકલ્સ ચાલ્યા જ કરે છે.
તો પછી આશા ક્યાંથી આવે જો બધું આમ ચક્રમાં જ ચાલતું હોય તો?
ઝેલ્ડેન માટે આશા એ કંઈ પેસિવ વસ્તુ નથી કે બેઠા રહીએ અને કંઈક સારું થશે. એ એક એક્ટિવ ચોઇસ છે, સક્રિય પસંદગી છે. અને એ ક્યાંથી જન્મે છે? ઘણીવાર બીજા માણસ સાથેના અર્થપૂર્ણ સંપર્કમાંથી, સાચા સંવાદમાંથી.
જ્યારે આપણે કોઈક સાથે જોડાઈએ ત્યારે.
હા, જ્યારે આપણે બીજાને સમજવાનો પ્રયાસ કરીએ, જ્યારે આપણે કોઈની સાથે ખરેખર કનેક્ટ થઈએ, ત્યારે આશા જન્મે છે. અને આ જ વાત સાથે એ હિંમતની પણ નવી વ્યાખ્યા આપે છે.
હિંમત એટલે ખાલી યુદ્ધના મેદાનની બહાદુરી નહીં.
ના, એ તો છે જ, પણ એનાથી આગળ રોજિંદા જીવનની હિંમત, એવરી ડે કરેજ. કેવી હિંમત? પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની હિંમત, નબળા દેખાવાની હિંમત, પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત,
જરૂર પડે તો પોતાનો વિચાર બદલવાની હિંમત.
હા, અને કદાચ સૌથી અઘરી, અજાણ્યા માણસ પર થોડોક વિશ્વાસ મૂકવાની હિંમત.
આ અજાણ્યા પર વિશ્વાસની વાત આવી એટલે મને છેલ્લો મુદ્દો યાદ આવ્યો, સહિષ્ણુતા અને જિજ્ઞાસા. આપણા જેવા દેશ માટે, જ્યાં આટલી વિવિધતા છે, ત્યાં આ બહુ જ મહત્વનો વિષય છે. ઝેલ્ડેન શું કહે છે સહિષ્ણુતા, ટોલરન્સ વિશે?
એ માને છે કે સહિષ્ણુતા જરૂરી છે, એના વગર તો ચાલે જ નહીં, પણ
એ પૂરતી નથી.
પૂરતી નથી કેમ?
કારણ કે ઘણીવાર સહિષ્ણુતા એટલે શું? ઉદાસીનતા,
ઇનડિફરન્સ,
કે ભાઈ તમે તમારા રસ્તે, હું મારા રસ્તે, આપણે એકબીજાને હેરાન ના કરીએ,
બસ.
હા, આમાં બીજાને સમજવાનો કોઈ પ્રયાસ જ નથી.
તો પછી શું કરવું જોઈએ? સહિષ્ણુતાથી આગળ શું?
ઝેલ્ડેન કહે છે, સહિષ્ણુતાથી આગળ વધીને જિજ્ઞાસા કેળવો, ક્યુરિયોસિટી. જે લોકો આપણાથી જુદા છે, જેમના વિચારો, માન્યતાઓ, રહેણીકરણી અલગ છે, એમને ખાલી સહન ન કરો, પણ એમને સાચે જ સમજવાની એક સક્રિય ઈચ્છા રાખો, એમના વિશે જ જાણો.
આ જિજ્ઞાસા જ પૂર્વગ્રહનો ઈલાજ છે.
બરાબર.
આ જિજ્ઞાસા જ ડર અને પૂર્વગ્રહને દૂર કરી શકે છે. અને આ જ વિચાર સાથે એ ઇતિહાસના હેતુની પણ નવી વાત કરે છે. એ કહે છે કે આપણે હૃદયનો ઇતિહાસ લખવો જોઈએ, એવો ઇતિહાસ જે આપણને શીખવે કે લાગણીઓ અને સંબંધો કેવી રીતે બદલાયા છે, અને ભવિષ્યમાં એને વધુ સારા બનાવવા માટે આપણી પાસે કેટલી બધી શક્યતાઓ છે. આવો ઇતિહાસ આપણને ભૂતકાળના બંધનોમાંથી મુક્ત કરે છે.
વાહ, ખરેખર આ બધા મુદ્દાઓ બહુ ઊંડા છે અને વિચારતા કરી મૂકે એવા છે. જો આપણે આખા પુસ્તકનો સાર કાઢવો હોય, આમ મુખ્ય સંદેશાઓ તારવવા હોય, તો કયા કયા ગણાવી શકાય?
મને લાગે છે કે અમુક મુખ્ય સંદેશા બહુ સ્પષ્ટ છે અને આપણા બધાના જીવનને સ્પર્શે એવા છે. પહેલું તો, ઇતિહાસને બોજ ન ગણો, એને શક્યતાઓની પ્રયોગશાળા તરીકે જુઓ.
એટલે ભૂતકાળમાંથી શીખીને ભવિષ્ય માટે નવા રસ્તા વિચારો.
હા, ઝેલ્ડેન આપણને એ જ કહે છે. ભારતમાં આપણે પરંપરા અને આધુનિકતાની બહુ ચર્ચા કરીએ છીએ, નહીં? કદાચ આ દૃષ્ટિકોણ આપણને બંનેમાંથી સારું લઈને આગળ વધવામાં મદદ કરે.
બરાબર. બીજો કયો સંદેશ?
બીજો, સાચો સંવાદ જાદુઈ અસર કરી શકે છે. એ ખાલી શબ્દો નથી, એ મનનું જોડાણ છે, એ સમજણ વધારે છે, પરિવર્તન લાવી શકે છે. આપણા સમાજમાં આજે કેટલા બધા ભાગલા છે, ત્યાં એકબીજાને સાંભળવાની, સમજવાની કોશિશ કરવી એ કદાચ સૌથી અગત્યનું છે.
અને પેલી લાગણીઓવાળી વાત?
હા, ત્રીજો મુદ્દો, આપણી લાગણીઓ અને સંબંધો કંઈ પથ્થર પર કોતરેલા નથી, એ બદલાતા રહે છે. પ્રેમ, કુટુંબ, મિત્રતા, આ બધાના અર્થ અને સ્વરૂપ સમય સાથે બદલાય છે. એનો મતલબ કે આપણે એને વધુ સારા બનાવી શકીએ છીએ, સભાનપણે,
વધુ સમાનતાવાળા, વધુ સંતોષકારક. ગુજરાતમાં પણ આપણે જોઈએ છે ને, કુટુંબના માળખા કેટલા બદલાઈ રહ્યા છે.
બરાબર, એ આનો જ ઉદાહરણ છે. ચોથો મુદ્દો કદાચ આજના સમય માટે બહુ જ મહત્વનો છે.
કયો?
સત્તા કે પૈસા કરતાં પણ વધુ ઊંડી ઈચ્છા માણસમાં હોય છે આદર પામવાની અને જીવનમાં કોઈ અર્થ શોધવાની. સફળતાની ગમે તે વ્યાખ્યા હોય, છેલ્લે તો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે લોકો એને માન આપે અને એના જીવનનો કોઈ મતલબ હોય.
સાચી વાત. ભૌતિકવાદ પાછળ દોડતી વખતે આ વાત ભૂલાઈ જાય છે ક્યારેક.
અને છેલ્લો પાંચમો મુદ્દો જે આપણે હમણાં જ ચર્ચ્યો,
પેલો સહિષ્ણુતા અને જિજ્ઞાસાવાળો.
હા, ખાલી સહિષ્ણુતાથી નહીં ચાલે, સાચી જિજ્ઞાસા કેળવો. બીજાને ફક્ત સહન કરવાને બદલે એમની દુનિયાને સમજવાનો પ્રયત્ન કરો. આ જ સાચું જોડાણ અને શાંતિ લાવી શકે. ભારત જેવી વિવિધતાવાળી જગ્યાએ તો આ બહુ જ જરૂરી છે.
આ પુસ્તકમાં ઘણા વિચારો એવા છે જે યુનો મનમાં રહી જાય, જાણે ઝીલ્ડીને અમુક સૂત્ર આપ્યા હોય એવું લાગે. ચાલો એવા કેટલાક યાદગાર વિચારો પર ફરીથી એક નજર કરીએ.
હા, જેમ કે પેલો જ વિચાર જે આપણે ચર્ચ્યો, ઇતિહાસ એ બોજ નથી પરંતુ શક્યતાઓનો ભંડાર છે. જીવન કેવી રીતે જીવવું તેના ભૂલાઈ ગયેલા પ્રયોગો છે. આ વાક્ય જ કેટલી બધી આશા આપે છે નહીં. ભૂતકાળ આપણને ડરાવે નહીં પણ પ્રેરણા આપે.
અને સંવાદ વિશેનો પેલો વિચાર પણ બહુ ગમ્યો. સંવાદ એ મનનું મિલન છે. તે માત્ર પત્તાની અદલાબદલી નથી કરતો, તે નવા પત્તા બનાવે છે. અથવા એમનું બીજું વાક્ય, હું એવા સંવાદમાં રસ ધરાવું છું જેમાં તમે થોડા અલગ વ્યક્તિ તરીકે ઉભરવાની ઈચ્છા સાથે શરૂઆત કરો. મતલબ કે સંવાદ આપણને બદલી શકે છે, નવી શક્યતાઓ ઊભી કરી શકે છે.
પ્રેમ વિશેનો આ વિચાર પણ કેટલો સુંદર છે. પ્રેમનું એક નિર્ધાર સ્વરૂપ શોધવાને બદલે આપણે તેને કળા તરીકે જોવી જોઈએ જે નિરંતર શોધાઈ રહી છે. આનો અર્થ એ કે સંબંધો કંઈ રેડીમેડ નથી હોતા, એમાં સતત પ્રયત્ન કરવો પડે, સમજણ કેળવવી પડે, ક્રિએટિવિટી જોઈએ.
કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી.
બરાબર. અને છેલ્લે સ્વતંત્રતાની આ વ્યાખ્યા પણ વિચારવા જેવી છે. અંતિમ સ્વતંત્રતા એ નથી કે તમે જે ઈચ્છો તે કરવાની સ્વતંત્રતા, પરંતુ અન્યમાં રસ લેવાની, લોકોને અલગ પાડતી સરહદો પાર કરવાની સ્વતંત્રતા છે.
વાહ, એટલે સાચી આઝાદી કદાચ બીજા સાથે જોડાવામાં છે, એમને સમજવામાં છે.
અને મહત્વની વાત એ છે કે આ બધા વિચારો ખાલી થિયોરી નથી, આપણે એને આપણી રોજિંદી જિંદગીમાં ઉપયોગમાં લઈ શકીએ.
એ કેવી રીતે? શું આજના ફાસ્ટ પેસ્ડ લાઈફમાં આ બધું પ્રેક્ટિકલ છે?
કેમ નહીં, ચોક્કસ છે. દાખલા તરીકે, આપણા પોતાના સંબંધો સુધારવા માટે આપણે ઝેલ્ડિનની પેલી સંવાદની કળા અપનાવી શકીએ. કોઈની સાથે વાત કરીએ ત્યારે તરત જવાબ આપવાને બદલે ખરેખર એમને સમજવાના ઈરાદાથી સાંભળીએ,
ખુલ્લા પ્રશ્નો પૂછીએ.
હા, અને આપણા પોતાના સંબંધોના આમ ઇતિહાસકાર બનીએ. એમાં શું સારું છે, શું તકલીફ છે એ સમજવાનો પ્રયાસ કરીએ.
અને કામના ક્ષેત્રમાં
આપણી કારકિર્દી અને આપણી ઈચ્છાઓ પર ફરીથી વિચારી શકીએ. આપણે શું શોધી રહ્યા છીએ, પાવર કે આદર? શું આપણું કામ આપણને અર્થપૂર્ણ લાગે છે? કદાચ એવા કામ તરફ વળીએ જે આપણા મૂલ્યો સાથે વધુ જોડાયેલું હોય, ભલે પગાર થોડો ઓછો મળે.
અને એકલતાની જે સમસ્યા છે એનું શું?
એકલતા ઘટાડવા અને આપણી આસપાસ એક સમુદાય બનાવવા માટે આપણે પસંદ કરેલા કુટુંબ, એટલે કે મિત્રો, સમાન વિચારધારાવાળા લોકો, એ સંબંધોને વધુ મજબૂત બનાવીએ, એમાં સમય આપીએ અને અજાણ્યા લોકો કે જુદા વિચારોવાળા લોકોથી ડરવાને બદલે ઝેલ્ડિન કહે છે એમ જિજ્ઞાસા રાખીએ. કોને ખબર, એક નાની વાતચીતમાંથી પણ નવો સંબંધ શરૂ થઈ જાય.
અને સૌથી અગત્યનું, બીજા પ્રત્યે સહાનુભૂતિ કેળવવા માટે બીજાના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરવો, ખાસ કરીને જેઓ આપણાથી બહુ અલગ છે. એમની લાગણીઓ, એમના સંઘર્ષો, એમની આશાઓ, એની કલ્પના કરવી, આ બધું આપણને વધુ સારા માણસ બનાવી શકે છે.
બરાબર. આ બધા નાના લાગતા પણ મહત્વના પગલાં છે જે ઝેલ્ડિનના વિચારોને આપણા જીવનમાં લાવી શકે.
આખી ચર્ચા પછી મારા મનમાં જે એક વિચાર સૌથી વધુ ઘર કરી ગયો છે એ પેલો ઇતિહાસ શક્યતાઓનો ભંડાર છે વાળો. ભૂતકાળ આપણને બાંધતો નથી પણ પ્રેરણા આપે છે નવા રસ્તાઓ શોધવા માટે. આ વિચાર જ એનો કેટલો ફ્રીડમ આપે છે, કેટલી આશા આપે છે, જાણે ભવિષ્ય માટે એક કોરો કેનવાસ મળી ગયો.
અને મને પેલી સંવાદની શક્તિ અને સહિષ્ણુતાથી આગળ જઈને જિજ્ઞાસા કેળવવાની વાત બહુ સ્પર્શી ગઈ. આપણે ઘણીવાર બીજાને બદલવાની કોશિશ કરીએ છીએ, પણ ઝેલ્ડિન કહે છે કે સાચો સંવાદ અને સાચી જિજ્ઞાસા પહેલાં તો આપણને જ બદલી નાખે છે. અને એ સમજવું પણ જરૂરી છે કે આ જે વ્યક્તિગત બદલાવ છે ને, એ જ છેવટે સમાજમાં મોટો બદલાવ લાવવાની શરૂઆત બની શકે છે.
ખરેખર ઝેલ્ડિન આપણને સમજાવે છે કે માનવતાનો જે ખરો વિકાસ છે એ આપણી અંદરની દુનિયામાં છે, આપણા સંબંધોમાં છે, આપણી લાગણીઓની આખી સફરમાં છે. અને સૌથી મોટી વાત, આ સફરની દિશા આપણે પોતે નક્કી કરી શકીએ છીએ. આ પુસ્તક આપણને ભૂતકાળમાંથી શીખીને વર્તમાનને સમજવા અને ભવિષ્યને વધુ પ્રેમ, વધુ સમજણ, વધુ હિંમતથી ઘડવા માટે પ્રેરણા આપે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત થયો.